पद 78। जगत गुरु मेरा, मैं जगत का चेरा, मिट गया वाद विवाद का घेरा।
जगत गुरु मेरा, जगत गुरु मेरा, मैं जगत का चेहरा, मिट गया वाद विवाद का घेरा, मिट गया वाद विवाद का घेरा। जगत गुरु मेरा, घर में नवनिधि सारा, चेले के घर में निपट अंधारा रे। गुरु के घर में नवनिधि सारा, चेले के घर में निपट अंधारा रे। गुरु के घर सब जरित जराया, गुरु के घर सब जरित जराया, चेले ते मढ़िया में छपर छाया। जगत गुरु मेरा, मैं जगत का चेहरा, मिट गया वाद विवाद का घेरा, मिट गया वाद विवाद का घेरा। जगत गुरु मेरा हो। गुरु मोहि मारे शब्द की लाठी, चेले की मति अपराधनी नाठी हो। गुरु मोहि मारे शब्द की लाठी, चेले की मति अपराधनी नाठी हो। गुरु के घर का मर्म न पाया, गुरु के घर का मर्म न पाया, अखत कहानी आनंद घन भाया। जगत गुरु मेरा, मैं जगत का चेहरा, मिट गया वाद विवाद का घेरा, मिट गया वाद विवाद का घेरा। जगत गुरु मेरा,
बाह्य भाव मां अनादि थी जीवात्मा राची रह्यो छे, ते पोतानी अवळाई नो त्याग करी सवळा विचारो चित्तमां लावे एटले अंतरात्मा अने परमात्मा वच्चे पड़ी गयेली प्रेमनी खाई पुरावानी शरूआत थाय छे। सद विचारमां निरंतर रहेवाथी अज्ञान भाव हटे छे अने ज्ञान भाव थी सद विचारोनी भरती थवा मांडे छे। पूज्य कलापूर्ण सूर्य महाराज साहेब लखे छे के भगवानमां जेटली शक्तिओ छे तेटली ज शक्तिओ भगवानना नाममां, भगवानना वचनमां तेमज संघनी प्रत्येक व्यक्तिमां पड़ेली छे। मात्र तमारो प्रभु प्रत्येनो आदर, बहुमान अने श्रद्धाभाव विशुद्ध होवा जोईए, તે માટે નરસિંહ મહેતા, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, શ્રેણીક, સુલસા વગેરેની જેમ ભક્તિની ધૂન અને લય જગાડવાની જરૂર છે. આજે પ્રભુના માર્ગને બરાબર નહીં સમજવાથી આપણે વિવેક શૂન્ય બની જડભાવે યંત્રવત ધર્મક્રિયાઓ કરી રહ્યા છીએ એ પ્રભુ પ્રત્યેના આદર, બહુમાન, શ્રદ્ધાભાવ વિના માત્ર કોરી ધર્મક્રિયાઓ, કોરા હૃદયે કરાયેલી ધર્મક્રિયાઓ સફળ કેવી રીતે થાય? પ્રભુના આગમોમાં આત્માને જગાડવાની તાકાત છે, પરંતુ તે માટે આપણે વિશેષ જાગૃતિ કેળવવી પડે. પારસ મણિસમ પ્રભુમાં જીવાત્માને પરમાત્મા બનાવવાની ચમત્કારિક શક્તિ છે, પણ લોઢું જો પારસમણીને સ્પર્શે તો જ સુવર્ણ રૂપે પરિણમે છે, તેમ આપણો જીવાત્મા ભગવત ભાવે ભગવાનને સ્પર્શે તો ભગવાનનો ચમત્કાર સર્જાય અને આપણે જીવાત્મા પરમાત્મા બનીએ. કાદવમાં પેદા થવા છતાં સૂર્ય ચંદ્ર સન્મુખ રહી ભગવદ ભાવે વિકસનારા સરોજ અને કુમુદ ભગવાનને મસ્તકે ચડે છે અને તીર્થંકર, ગણધર, કેવલી ભગવંતના આસન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. જેમ ઉદ્યમી પુરુષો ધૂળમાંથી પણ સોનું કાઢે છે, તેમ સત્યના શોધક આત્માઓ કોઈ પણ જગ્યાએથી આત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધી કાઢે છે. માત્ર જિજ્ઞાસા વૃત્તિ સાચી હોવી જોઈએ. આજ સુધી આપણે આપણી ભૂલોને ઢાંકવાના જ કામ કર્યા છે. પ્રભુ પાસે કે પ્રભુના પ્રતિનિધિ સમાજ સદગુરુ પાસે ક્યારેય દર્દ અને પશ્ચાતાપના આંસુથી ભૂલોને પ્રકાશી નથી. આપણે આપણી અવદશાનો એકરાર કરીએ તો આપણો સ્વીકાર થાય અને સફાઈ થાય તો શુદ્ધાત્મ દશા પ્રાપ્ત થાય. શાસ્ત્રોના શબ્દો વાંચવા કરતાં તેના મર્મને પકડવો જોઈએ. ચમત્કારને શોધવા કરતાં આત્માનો ખોરાક શોધવો જોઈએ. બીજાઓ તમને પુસ્તક વાંચવા પ્રેરે એના કરતાં તમારો પોતાનો સત્ય પ્રત્યેનો પ્રેમ તમને વાંચન તરફ દોરી જાય તે વિશેષ લાભદાયી છે. પૂર્વમાં કરેલા સઘળા પ્રયત્નો જ્યારે બંધ થશે ત્યાર પછી જ આત્મા અંદરમાંથી પ્રકાશી ઉઠશે. આપણા અભિપ્રાયને જળોની જેમ વળગી રહેવું કે આપણે સાંભળેલી દરેક વાત સાચી માની લઈ બીજા આગળ પ્રકાશવામાં આનંદ માનવો તે ડાપણની નિશાની નથી. ભક્ત અને ભગવાન વચ્ચે ઐક્યતા કરાવી આપે અને સંસારની મોહ માયા જાળમાં સપડાયેલા દુઃખી જીવોને દુઃખમુક્ત કરી આત્મિક સુખ ચકાડે અને એની ભૂખ ભગાડે તે સદગુરુના લક્ષણ છે. જગત ગુરુ મેરા, મેં જગત કા ચેરા, મિટ ગયા વાદ વિવાદ કા ઘેરા. આ પદમાં યોગીરાજ બાહ્ય ભાવમાં રાચતા અને દેહ ભાવમાં મગ્ન બની વિષય સન્મુખ દોડી રહેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને વશ બનેલા જીવાત્માને શિષ્ય તરીકે ઓળખાવે છે. જ્યારે સમ્યક દર્શનાદી ભાવધર્મને પામેલા અંતરાત્માને ગુરુ તરીકે ઓળખાવે છે અને આત્માની પૂર્ણ કૈવલ્ય દશાને પરમગુરુ પરમાત્મા તરીકે ઓળખાવે છે. બહિરાત્મારૂપ શિષ્ય અને અંતરાત્મારૂપ ગુરુ વચ્ચે અનાદિ અનંતકાળથી પ્રેમ સંબંધનું અંતર પડી ગયું છે. બહિરાત્મા પોતે વાદ વિવાદ વિખવાદમાં પડી જવાના કારણે એ આંતરો ઊંડી ખાઈ જેવો થઈ ગયો છે. તે આંતરો વધવાના બદલે ઘટે કેમ તેનું ભાન કરાવતા યોગીરાજ પોતાના વિચારો રજૂ કરે છે. જીવવાદ વિવાદના ઘેરાવામાંથી છૂટીને બહાર આવે તે માટે માર્ગનો મર્મ શિષ્ય એટલે પોતાના જીવાત્માને સમજાવી રહ્યા છે કે હું જગતના જીવોએ ત્યજી દીધેલી એઠ સમાન વિષયોના પુદગલોને ભોગવવામાંથી ઊંચો નથી આવતો. જ્યારે મારા ગુરુ કે જે મૂળ પરમાત્મા છે અને તે આ દેહરૂપી દેવળમાં છુપાયેલા છે, તેઓ પોતાના ગુણોમાં લીન બની આત્માને સાધવાના પુરુષાર્થમાં મંડી પડ્યા છે. અમે બંને ગુરુ અને શિષ્ય સ્વરૂપે સમાન હોવા છતાં કર્તવ્યમાં અસમાન છીએ. વસ્તુ એક જ હોવા છતાં બંને વચ્ચે આકાશ પાતાળ જેટલું અંતર છે. મારા ગુરુ પરમ જ્ઞાની છે અને હું નિપટ અજ્ઞાની છું. બસ આટલી સમજણ જો કેળવાઈ જાય તો તે અનાદિકાલીન મિથ્યાત્વની ગાંઠને તોડવામાં અને જીવનો શિવ સાથે સંબંધ જોડવામાં સમર્થ છે. બીજું કશું કરવાની જરૂર નથી. સમજને તીક્ષ્ણ બનાવવાની જરૂર છે. બસ આ સમજ પ્રગટી કે પછી તરત જ બંને વચ્ચે વાદ વિવાદની ખાઈથી જે અંતર પડ્યું છે તે પુરાવાની શરૂઆત થઈ જાય છે. જીવાત્માને અંદરમાં તીવ્ર પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત થવું જરૂરી છે કે મેં મારો અનંત કાળ નકામા એવા પુદગલના વાદ અને વિવાદમાં ગુમાવ્યો છે. મેં મારા અંદરમાં રહેલા પરમગુરુ પરમાત્માને અનંત કાળથી છેતર્યા છે. અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું. એ વાત રોજ યાદ કરીને પોતાના અહંકારને તોડવો જોઈએ. કવિ કલાપીની પંક્તિ, હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, એ વાત ભૂલાવી જોઈએ નહીં. અનાદિકાળમાં કરેલા પાપી અને અધમ કાર્યોથી મુક્તિ મેળવવી છે અને મારા આત્માને મોહની જાળમાંથી છોડાવવો છે, એ મારી પવિત્ર ફરજ છે, ધર્મ છે. જીવને અનંત કાળમાં ક્યારેય આવા ભાવો જાગ્યા નથી, પોતાના દોષોનું પ્રકાશન ક્યારેય થયું નહીં, એટલે ગંભીર ભૂલોને ઢાંકવાના પ્રયત્ન પણ એવા જ કર્યા. પરિણામે વાદ વિવાદના ઘેરાવા વધતા ચાલ્યા પણ ઘટ્યા નહીં. ગુરુ કે ઘર મે નવનિધિ સારા, ચેલ કે ઘર મે નિપટ અંધારા, ગુરુ કે ઘર સબ જરિત જરાયા, ચેરે કે મઢિયા મે ઉપર છાયા. ગુરુનું ઘર નવ પ્રકારના નિધિઓ રૂપ રત્નોથી અને તેના પ્રકાશથી જગમગી રહ્યું છે, જ્યારે જીવાત્મા રૂપ શિષ્યનું ઘર કાજળની કાળી કોટડી સમાન ભયંકર અજ્ઞાન અંધકારથી વ્યાપેલું છે. વ્યવહારમાં નવનિધિ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે. એક નૈસર્પમાં રહેલ મણિરત્ન, બીજું પાંડુકરત્ન, ત્રીજું પિંગલ, ચોથું સર્વરત્ન, પાંચમું મહાપદ્મરત્ન, છઠ્ઠું કાળ, સાતમું મહાકાળ, આઠમું માણવક અને નવ શંખરત્ન. આ રત્નો પ્રભુના ચરણોમાં રેખાઓ રૂપે અંકિત થયેલા છે. ઉપર કહેલા નવનિધિઓ તો બાહ્ય ભંડારના નવનિધિ છે, પણ અહીંયા અંતરાત્મા રૂપ ગુરુના ઘરમાં આંતરિક નિધિઓ આ પ્રમાણે ઝળહળી રહ્યા છે. સદાચરણ, સમતા, સમશીલતા એટલે સમસ્વભાવ, સુરસતા, સુવિચારતા, સરળતા, સહિષ્ણુતા, સવીર્યતા અને સદાગમતા. આ રીતે બાહ્ય અને અવાંતર જગત નવનિધિઓથી ભરેલું છે, ત્યારે જીવાત્મા રૂપ ચેલાના ઘરમાં ઘોર અંધારું છે. કેમ કે એનામાં હજુ સમ્યગ જ્ઞાન પ્રગટ્યું નથી, એને સ્વ પરનો ભેદ સમજાયો નથી, પોતાનું સાચું હિત કરવાની ચાવી એને મળી નથી. આ દુનિયા બહુરત્ના વસુંધરા છે, પણ તે દરેકને મળતા નથી. ભાગ્યહીન અને અયોગ્ય જીવો ક્યારે પણ સારી ચીજને પામતા નથી. ગુરુનું ઘર જાણે ભગવાનને વસવાનું ધામ હોય તેમ જરિયાન વસ્ત્રોથી અલંકૃત છે, તેમજ તેની દિવાલો મણિરત્નોથી જડેલી છે અને કોટ કાંગરાથી તે શોભી રહ્યું છે, ત્યારે જીવાત્માનું ઘર મઢિયા એટલે કે ગરીબનું ઝૂંપડું હોય તેવું છે. કૃષ્ણ અને નીલ લેશ્યા જેવા કાળ મીંડ પથ્થરોથી બનેલું છે, તેનું છાપરું કાળી ચિકાશના ધામ જેવું છે. બાહ્ય કે આંતર બધી જ દ્રષ્ટિએ વિચારતા એની ગરીબાઈ હૃદયદ્રાવક છે. ગુરુના ઘરને અહીંયા જરિયાન વસ્ત્રો સાથે સરખાવે છે, કારણ કે ત્યાં ધ્યાનની ધારા લાગેલી છે. આત્માનુભૂતિના ચમકારા અને ઝબકારા છે, અંદર આનંદના ધ્વનિ ઉઠે છે, અનાહતના નાદ સંભળાય છે. આ બધી ગુરુની આંતર શોભા છે. જ્યારે શિષ્ય એ આત્મ પ્રગતિ ન કરવાના કારણે તેની સ્થિતિ ગરીબ તુલ્ય છે, છાપરાની છાયા જેવી તેની સ્થિતિ છે. જ્યારે જીવ ગુણોનો ત્યાગ કરી અવગુણોમાં પડે છે ત્યારે તેની સ્થિતિ હૃદયદ્રાવક હોય છે. ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેરે કી મતી અપરાધીની નાઠી, ગુરુ કે ઘર કા મર્મ ન પાયા, અકત કહાની આનંદ ઘન ભાયા. આનંદ ઘનજી મહારાજે પોતે તો પોતાના આત્માને ક્યાર નોય જાગૃતિમાં લાવી દીધો છે અને એ પ્રમાણેનો પુરુષાર્થ પણ આરંભી દીધો છે. તેઓ તો આપણને સમજાવવા આ ગુરુ શિષ્યનો સંવાદ રચી રહ્યા છે. શિષ્ય તે જીવાત્મા અને ગુરુ તે અંતરાત્મા, બંને વચ્ચે અનાદિનો ચાલતો વાદ વિવાદ તે ખટરાગ રૂપ દ્વેષ ભાવ તે વધતા વધતા કદાગ્રહનું સ્વરૂપ ધારણ કરી બેઠો છે તે ઘટે કેમ તે સમજાવે છે. પ્રભુની આજ્ઞા અને એમના વચનો આત્માથી વિરુદ્ધ તત્વને પ્રોત્સાહન આપે જ નહીં, ભાગ્ય ઉપર જોર આપીને જીવવું એ જીવની અણસમજણ છે. જે કર્મફળને ભોગવવાનું ભાવિ નિર્માણ થઈ ચૂક્યું છે તેમાં પ્રારબ્ધની મુખ્યતા અને પુરુષાર્થની ગૌણતા સમજવી એમ ભગવાને કહ્યું છે, પણ નવું પ્રારબ્ધ કે ભાવિ કેવું ઘડવું એ તો આત્માની પોતાની સત્તાની અંદરની વાત છે. યોગીરાજ કહે છે કે તું પોતે જ આત્મરાજા અને છતાં કર્મસત્તા આગળ દિન જીવન જીવવું એ તને કેમ પાલવે? તારી જ રાજસત્તાનો તને જ વિચાર કેમ નથી આવતો? મરણની બીક રાખવી એ તને ન શોભે. પ્રભુ આજ્ઞાથી વિરુદ્ધ તારું વર્તન અને દેહાત્મ ભ્રમના ખોટા ખ્યાલોએ તને પછાત બનાવ્યો છે. તું તારા મગજમાંથી ખોટા ખ્યાલ કાઢી નાખ. તું ઘેટા બકરાની જાતનો નહીં, પણ તું સિંહ બાળ છે તો આવું કાયરપણું ક્યાં સુધી તું ભોગવતો રહીશ? હે મૂઢમતી, તે કદી સાચા ગુરુની સેવાને મનથી પણ ચાહી નથી. આ પણ પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન જ છે. પૂર્વ પુણ્યાયના જોરે અને સુદેવ સુગુરુ સુધર્મની આરાધનાના બળે આપ્ત પુરુષોએ પ્રકાશેલ પ્રવચન વાણીના જોરે તું આજે જ્યારે ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ ગોત્ર તેમજ જૈન કુળમાં જન્મ્યો છે, ત્યારે જો હવે તું ધર્મ પ્રાપ્તિનો સાચો ઉદ્યમ નહીં કરે તો અણી ચૂક્યો 100 વર્ષ જીવે પણ સરી ગયેલો સમય ફરી પાછો આવતો નથી. આમ ગુરુ જ્યારે વારંવાર ચાપખા મારે છે ત્યારે જીવાત્માની ઊંઘ ઉડે છે અને ઊંધી સમજણ નાસે છે, એટલે તે દુર્બુદ્ધિ આત્મઘર છોડી નાસી જવાની તૈયારી કરે છે. ગુરુ અને શિષ્ય, જીવ અને શિવ વચ્ચે પડી ગયેલ વિવાદરૂપી તિરાડને સત્સંગ દ્વારા ગુરુ જ સાંધી શકે. તેનાથી મતિના પરિણામ બધા સમ્યગ ચાલે. જેનાથી સંવર તત્વ સધાય, નિર્મળ પુણ્ય બંધાય, એનાથી પછી વિશુદ્ધિ વધતા નિર્જરા તત્વમાં આત્મા પ્રવેશે એટલે કર્મો નીકળવા માંડે. આત્મિક આનંદથી તૃપ્ત બનેલા ગુરુની આંતરદશાનો મર્મભેદ પામવો હોય તો જીવાત્માએ પોતાની અંદર રહેલ અહંકારની જીદને છોડીને બહિરાત્મપણું ત્યાગીને અંતર આત્માનો માર્ગ ખુલ્લો કરવો જોઈએ. તે પછી જ અકથ કહાની એટલે કોઈથી કહી ન શકાય, કળી ન શકાય, ભેદી ન શકાય તેવું આનંદઘન સ્વરૂપ ભાયું એટલે ભાળી શકાય. અર્થાત આનંદઘન મહારાજે જેવું આનંદઘન સ્વરૂપ ભાળ્યું છે તેવું જીવ ભાળી શકે. આનંદઘન મહારાજે તે માર્ગને અહીં પ્રકાશ્યો છે. વાદ વિવાદનો અંત લાવવાનો ઉપાય તેમણે સિદ્ધ કર્યા પછી અહીંયા બતાવ્યો છે. પદ 78ની છેલ્લી કડી, પરમ ગુરુ પરમાત્માનો બતાવેલ જે ધર્મ છે તેના મર્મ ભેદની ચાવી અમને હાથ ચડી ગઈ છે. તિજોરીમાં રહેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નોને ભાળ્યા પછી તેઓ કહે છે કે મારે આવી અદાલતોમાં જઈ ધર્મ તત્વના બેહાલ નથી કરવા. શાંતિ, સુખ અને સંતોષ રૂપી આનંદ ધન અમારા આંતરરાજ્યની તિજોરીમાં પડ્યું છે, જે બીજાને આપે છતાં ખૂટે નહીં. આત્માના અનંત સુખના ફળને અમે ચાખ્યા છે, જે અકથ્ય એવી વાર્તાને અનુભવ્યા પછી બતાવીએ છીએ. આ અમારી ઈશ્વરીય અદાલતમાંથી ધર્મ તત્વનો નગદ ન્યાય મેળવ્યો છે અને હજુ જે બાકી રહ્યું છે તે મેળવીને જ જંપશું એવો અમારો અફર નિર્ણય છે.